તારીખ 17/11/1992 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 174.
એમ અહીંયા નથી લેવું, પરમે જાણતો ઉપયોગ, એવો ઉપયોગ અહીંયા નથી લેવો. ઉપયોગ સામાન્ય, જ્ઞાન સામાન્ય, એમાં વસ્તુને જાણે એમ. શું એમ આપણે ભાવ મુગથી સોનગઢ જઈએ છીએ, 1.5 કિલોમીટર બાકી રહીએ એટલે શિખર દેખાય છે, બરાબર. તો આપણે શું જોઈએ છે, જૈન મંદિર દેખાણું. જૈન મંદિર નથી દેખાણું, ખરેખર તો શિખર જ દેખાણો છે. એક અવયવ દેખાણો છે, એક જ ભાગ ઉપરનો દેખાણો છે. આખું જૈન મંદિર દેખાણો છે, પગથિયાથી ઠેઠ સુધીનું. આખું જૈન મંદિર તો પગથિયાથી શિખર સુધીનું છે, પણ શિખરને જોતા આપણે એમ જોઈએ છીએ કે જૈન મંદિર દેખાણ. એમ ઉપયોગને જોતા જ્ઞાનરૂપ વસ્તુ જણાય એમ આવવું જોઈએ. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. હીરાની અનેક વિશેષતાઓ તપાસતા હીરો આવો છે એમ નિર્ણય આવે છે. વિશેષતાઓ ઉપરથી શું નિર્ણય આવે છે, ડાઘ નથી, પહેલ બરાબર છે, એનું લાઇટ સારું છે પથ્થરનો. તો એ બધાનો સરવાળો શું આવ્યો, હીરો આવો છે એનું મૂલ્યાંકન, પછી આવો છે એટલે એનું મૂલ્યાંકન થાય છે. એવી રીતે વાત છે કે એક અંશ ઉપરથી, અવસ્થા અંશ ઉપરથી, કોઈ અંશ ઉપરથી આખી વસ્તુ આવી છે એમ જ્ઞાનમાં આવે, તે જ્ઞાન યથાર્થ છે. માત્ર અંશને વસ્તુ રૂપ જાણે તો એ તો યથાર્થ જ્ઞાન નથી.
વર્તમાનમાં તો વિશેષ ઉપયોગમાં ઉભો છે આ જીવ, વિશેષ છે ત્યાંથી
અને વિશેષ ઉપયોગમાં ઉભો છે એને સામાન્ય ઉપયોગ તરફ જવું જોઈએ, એટલું તો ઓછામાં ઓછું કરવું જોઈએ. જ્યાં ઉભો છે ત્યાં તો બરાબર નથી, જે સ્થિતિમાં ઉભો છે ઉપયોગ એ સ્થિતિ તો બરાબર નથી, અને એમાં ફેરફાર કરવાની તૈયારી સાથે વાત છે. જેને એમાં ફેરફાર નથી કરવા એમ નક્કી કર્યું છે એને તો પતો ન થાય. જેને વર્તમાન સ્થિતિ મંજૂર નથી, વર્તમાન સ્થિતિ દુઃખદાયી છે અને એમાંથી કઈક બીજી સ્થિતિમાં આવવું છે, એ તો ફેરફાર કરશે જ ને. એટલે વર્તમાન સ્થિતિ છે એમાં એ સ્થિતિ બરાબર નથી એમ જાણીને ફેરફાર કરવો છે. એ વચન છે, એ પ્રેક્ટિકલ સાઈડનું છે. ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુને જાણે એ પ્રકાર, જેમ બીજા પદાર્થની અંદર આપણે લઈએ છીએ, દાખલા લેતા એવી રીતે કે અંશ ઉપરથી, શિખર ઉપરથી મંદિરને જોયો અને જુદા જુદા પર્યાયો ઉપરથી હીરાનો નિર્ણય કર્યો, એમ ઉપયોગ ઉપરથી, ઉપયોગ સ્વભાવી છે એમ નિર્ણય કર્યો, વસ્તુ ઉપયોગ સ્વભાવી છે એવો નિર્ણય કર્યો. જ્ઞાન સ્વભાવિક હોય, ઉપયોગ સ્વભાવિક હોય, અને જાણે ત્યારે આટલા આવો ભાવ આવે. પહેલો અનંત મહિમાનો ભંડાર, એટલે અનંત મહિમાવંત છે એવું જ્ઞાનમાં આવી જાય છે. જેટલો મહિમા છે એટલો મહિમા ભાસે છે, પણ એટલો મહિમા અને ભાસે છે પણ એટલો મહિમા ભાસે છે. સુખરૂપ ભાસે છે, નિર્ભેળ અવિકારી તત્વ ભાસે છે, અને અપાર સામર્થ્ય, અપાર શક્તિ એટલે અપાર સામર્થ્ય સ્વરૂપ ભાસે છે. અને એ ઉપાવ પ્રતિતિ સહિત કરે, પ્રતિતિ વડે કરે, પ્રતિતિ સહિત કરે, માત્ર વિકલ્પ કરે એમ નહીં પણ સાથે સાથે એવો જ છો એમ પણ એની અંદર આવે. એમાં એકાગ્રતા થતા નિશ્ચળતા થાય એમ જાણે. આવું સ્વરૂપ જ્ઞાન વિના પરની માન્યતા કરી, આ પ્રકારના સ્વરૂપ જ્ઞાન વિના પરની પોતા રૂપે માન્યતા કરી, પરની માન્યતા કરી એટલે પરની આત્મા રૂપે માન્યતા કરી, સંસારમાં દુઃખી થયા. સંસારી દુઃખી થયા એટલે સંસારી જીવ પોતે પણ અત્યાર સુધી એમ જ દુઃખી થયો. તે પરની માન્યતા કેવી રીતે મટે તે કહેવામાં આવે છે. તો એનો ઉપાય ભેદ જ્ઞાન વિનો. અહીંયા ભેદ જ્ઞાન વડે પર અને નિજના અંશ અંશને ન્યારા જાણે. અંશ અંશને એટલા માટે લીધું છે, કોઈ અંશને કોઈમાં ન ભેળવે. આત્માના કોઈ અંશને, ચૈતન્યના કોઈ અંશને જડમાં કે રાગમાં ન ભેળવે. રાગના જળના કોઈ અંશને આત્મામાં ન ભેળવે એટલે બિલકુલ જુદા જાણે, સર્વથા જુદા જાણે. સ્વ અને પરને સર્વથા જુદા જાણે. પછી છેલ્લા પેરેગ્રાફનું પહેલું વચન છે કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. એ પણ નિરાકુરતા લક્ષણ ઉપરથી અનંત સુખ છે આત્મામાં, ઉપયોગમાં એટલે આ જગ્યાએથી મારું અનંત સુખ મળે એવું છે એમ પણ પ્રતીતિ આવે. પછી તો એક દ્રષ્ટાંત લીધું છે. એક નટ છે, બળદનો શ્વાન ધરે છે અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલે છે, પણ કાંઈ નટ કાંઈ બળદ થઈ ગયો નથી. સમયસારમાં પેલું પારાયણનું દ્રષ્ટાંત લીધું છે અને ભૂતાવિષ્ટનું દ્રષ્ટાંત લીધું છે. મને ભૂત વળી ગયું છે, ખરેખર કાંઈ થયું નથી, પોતે જે છે તે છે, પણ ભ્રાંતિ છૂટે છે ત્યારે નિરાકુળ અવસ્થા થાય છે.
આત્મા શરીરને પોતા પણ એ માનતા જ દુઃખ
એ ભ્રાંતિ થઈ. હું નર એવી માન્યતા જળરૂપ મનુષ્ય શરીરમાં તો ન થઈ, એ માન્યતા મારા ઉપયોગથી થઈ, તો એવી માન્યતાનો કરનાર મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજીને બેઠો છે. એ સ્વાંગને પોતાનું સ્વરૂપ માન્યું એમ છે. તો સદા ઉપયોગ ધારે આનંદ રૂપ પોતે સ્વયમેવ જ છે, યત્ન વિના એટલે એવું કરાય કર્યા વિના, કરાવ્યા વિના, બનાવ્યા વિના જ બનેલો છે. તેથી જેવો છે તેવો પોતે પોતાને જુએ એટલું જ કાર્ય છે. કાર્ય તો નિજને નિહાળવા જેટલું જ છે. છે તો વિજ્ઞાન બનાવવાનો નથી, આમાં કોઈ ચીજ બનાવવાની નથી. મૂળ સ્વરૂપે જેવો છે તેવો નિહાળવાનું છે, તેવો ઓળખવાનું છે. જ્યાં સુધી તેવો ન જણાય ત્યાં સુધી તેવો લક્ષણથી જણાવવા યોગ્ય છે, માટે એ પદ્ધતિએ જાણવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. નવું આપવાના નહીં. વચ્ચેનો જે પરિગ્રહ છે અનાદિ સંસારમાં એ પરિગ્રહ છે ને, વચ્ચે છે પ્રથમ મૂળપદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે. શું છે, કેવી રીતે સ્વરૂપની ઓળખાણ કરાવે છે કે પ્રથમ મૂળપદ છે એ પોતાનો ઉપયોગ પ્રકાશ છે. ઉપયોગની અંદર જે પ્રકાશ છે અથવા પ્રત્યક્ષપણું છે અથવા વેદનપણું છે, કે વેદન પરોક્ષ નથી હોતો, એ મૂળ પદ છે, એવું મૂળ સ્વરૂપ છે. પરમે જાણે છે એવો ઉપયોગ એમ કઈ નહીં. શું મૂળ પદમાં સામાન્ય લીધો, પ્રકાશ લીધો ને, એટલે પ્રકાશમય શક્તિ, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ, ઉપયોગ પ્રકાશ છે એ મૂળ પદ છે.
અત્યાર
સુધીની પ્રવૃત્તિમાં લખ્યું છે કે જ્ઞેયનું દેખવું જાણવું આચરવું અનાદિથી કર્યું. શું કર્યું, જ્ઞેયનું જાણવું દેખવું આચરવું અનાદિથી કર્યું, પણ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો. ઉપયોગ અનેક પદાર્થોમાં દીધો, પણ ઉપયોગ સ્વાભાવિક પોતે છે, અથવા પોતાનો જે ઉપયોગ પ્રકાશ છે, પોતાનું મૂળ પદ છે, જે ઉપયોગ પ્રકાશી રહ્યો છે. ખરેખર તો જે જ્ઞાન સામાન્ય છે ને, એ સદૃશ સ્વરૂપ છે. આત્માનું જે સામાન્ય સ્વરૂપ છે, આત્માનું મૂળ સ્વરૂપ તો સામાન્ય છે, ત્રિકાળી છે એ સામાન્ય છે, સામાન્ય વિશિષ્ટના આખો પદાર્થ છે, એમાં મૂળ પદાર્થ તો સામાન્ય છે, અને ઉપયોગ સામાન્ય છે એવું એનું સ્વરૂપ છે. સામાન્ય સામાન્ય સદ્રશ છે, ત્યાં ઉપયોગ ન દીધો, આમ ઉપયોગ દીધો, આમ ઉપયોગ ન દીધો. મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો, અને તેથી અતીન્દ્રિય સ્વાધીન સુખની પ્રાપ્તિ વિના હું ખાલી રહ્યો. પરિણામ શું થયું, કે દુઃખી થયો, અને અનંત સુખ અંદરમાં ભરેલું હોવા છતાં એ સુખ વિનાનો હું રહ્યો, દુઃખી રહ્યો, ઉલટો દુઃખી રહ્યો. આમ પરિસ્થિતિ થઈ. જો પોતાના શુદ્ધ પદમાં ઉપયોગ દીધો હોત તો અંદરથી સુખનો પ્રવાહ ચાલુ થાત, એમ કહેવું છે. સુખ તો ભેળું છે, પણ ઉપયોગ ન દીધો માટે સુખ પણ નથી. ઉપયોગ બહાર મીટો એટલે સુખનું દુઃખ થયું, સુખ થવાને બદલે દુઃખ થયું. બસ બહુ સહેલું કરીને સમજાવ્યું છે. શું આ ગ્રંથમાં એ વિશેષતા છે, સહેલું બહુ કરી નાખ્યું છે વિષયને, અધ્યાત્મના ગૂઢ વિષયને બહુ સહેલો કર્યો છે. પોતાના પરિણામ સાથે ટેલી કરતા જવું જોઈએ, મેળવતા જવું જોઈએ, તો ભાવ પાસે એવું છે. અનંત તીર્થંકર થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું, અનંત સુખી થયા. પાછું એમ નથી, અનંત તીર્થંકર થયા, એમણે સ્વરૂપ શુદ્ધ કર્યું, એ પોતે પણ મારા જેવા જ હતા, અનંત સુખી થયા. હવે મારે પણ એવી જ રીતે સ્વરૂપને શુદ્ધ, એમની જેમ જ સ્વરૂપને શુદ્ધ કરવું છે, એટલે એમના રસ્તે ચાલવું છે, તીર્થંકરના રસ્તે મારે પણ ચાલવું છે.
डोरी को मत दे, उसके हाथ में डोरी है, उसे पकड़ने से तुरंत मिलेगा।
चेतना छे ने कर्म गुफा पछी जेवी भाव कर्म गुफा तो परिणमन छे ए कोनो चलायु चाले छे परिणमन अधर थाय छे के कोई अहींया धनी छे तो अंदर जे राजा बैठो छे એને એની હલાવી દોરી દોરી ચાલે છે, એ દોરી પોતાની મેળે ન હાલે, કોઈ એને હલાવનાર જેમ હોય એવી રીતે અંદરમાં જે પરિણતિ છે એ પરિણતિ દ્રવ્યની સત્તાથી છે, હું તો એમ કરીને દ્રવ્યની સત્તા સુધી લઈ ગયા છે। આ રાગ દ્વેષ મોહની દોરી સાથે જઈને ખોદ જે પ્રદેશથી ઉઠી તે જ તારો નાથ છે, દોરીને ન દેખ, જેના હાથમાં દોરી છે તેને વળગે તુરત મળશે એમ લીધો।
રાગ દ્વેષ મોહની દોરી કે સાથ જાતક ખોજ,
હા
એટલે શું રાગ દ્વેષ મોહની દોરી કે સાથ જાતક ખોજ,
હા એટલે શું છે તે રાગ દ્વેષની જે દોરી છે એ પણ પર્યાય તો આત્માની છે ને, એમ કે અહીંયાથી ઊંડો ઉતરતો કે આ પર્યાય કોની છે, દોરીને ન જો એમ કે છે, દોરીને હલાવનાર ને જો,
રાગ દ્વેષ જે વર્તે
એને ન જો, એનાથી જો એના કયા પ્રદેશમાં રાગ દ્વેષ ઉઠ્યા, કોના પ્રદેશમાં કોની સત્તામાં રાગ દ્વેષ થયા, કોના પ્રદેશમાં રાગ દ્વેષ ઉઠ્યા, એ દ્રવ્ય છે તે આત્મા છે એમ કરવું છે। જેમ કે રાગ દ્વેષ થી દુઃખ છે તો દુઃખી પણ આત્મા જ ને, દુઃખી કોણ કે દુઃખી પણ આત્મા જ ને, તો ત્યાંથી આત્મા તો છે કે નહીં કે જડ દુઃખી છે, તો કે આત્મા દુઃખી છે, તો આત્માને જો દુઃખને ન જો પણ આત્માને જો એમ એવી રીતે લઈ જાય છે। ત્યાં સુધી પદ્ધતિ લીધી છે એમણે કે કોઈ જ્ઞાન ને નથી સમજતો, ના તો એકલો સામાન્ય ઉપયોગ તો છૂટો પડી ગયો, એકલું જ્ઞાન તો કોઈ એમ એવો પ્રશ્ન કરી શકે કે ભાઈ એકલું જ્ઞાન જોતા તો એમાં એમ કે આત્મા એવા સ્વરૂપે છે એમ તમે કયો છો, દલીલ ખાતર માં એમ પ્રેક્ટિકલી અમને એકલું જ્ઞાન નથી દેખાતું, જે સ્થિતિમાં અમે છીએ એ સ્થિતિમાં એકલું જ્ઞાન નથી દેખાતું, હવે શું કરવું એ કહો, શું દેખાય છે તો કહેશો, તો કે આ રાગ દ્વેષ થાય છે એટલું દેખાય છે, આ દુઃખ થાય છે એટલું દેખાય છે, વિકલ્પ થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, દુઃખ થાય છે એટલું દેખાય છે, એટલું તો દેખાય છે કે આ તો પછી એ કોને થાય છે, કોઈ સત્તામાં થાય છે કે ક્યાંક અધર થાય છે, કોઈની હયાતીમાં થાય છે કે અત્તર થાય છે, કે જે જે પ્રદેશમાં થાય છે એ તારું સ્વરૂપ છે, જેના પ્રદેશમાં થાય છે એ તારું સ્વરૂપ છે એમ પકડાયું છે। કેમ કે પ્રશ્ન તો ગમે સ્તરથી ઉત્પન્ન થાય, એક વિશેષતા એ છે જ્ઞાનીઓને કે ગમે તેવો અજ્ઞાની ન હોય એને એની એને એના પ્રશ્ન ઉપરથી એ ક્યાં ઊભો છે એ માપી લે છે, અને પછી એને શું જવાબ દેવો એ એમનો ખ્યાલ આવે છે, અને આમ કહેવું જોઈએ, કોઈ ક્યાં ઊભો છે, કોઈ ક્યાં ઊભો છે, કોઈ ક્યાં ઊભો છે, જ્ઞાનને સમજ જ માગતો નથી, જ્ઞાન એટલે શું, રાગ સાથે ભરી ગયેલું છે, એમાં એકલો રાગ દેખાય છે, જ્ઞાન તો જુદું પડતું નથી, પછી એકલા જ્ઞાનને જોવું કેવી રીતે? આ તો વિટંબના છે અમારી, કે એકલું જ્ઞાન દેખાતું નથી, કાંઈ નહીં, ઊંઘો છે ત્યાંથી આપણે આગળ હાલીએ એમ છે. એટલે એમણે તો ત્યાંથી લીધું છે કે અમને તો શરીર તે આત્મા દેખાય છે, નાસ્તિક છે એવું ભરે ને મારી સામે, કે શરીર તે જ આત્મા છે, આત્મા જે કોઈ ચીજ નથી, શરીર તે જ આત્મા છે, જ્ઞાનને કઈ એનો વાંધો નથી, કઈ શરીર તે આત્મા છે ને, પણ શરીર હાલે ચાલે તો દેખાય છે કે મળગું છે એમ ને, કે હાલતું ચાલતું તો છે, કાંઈ ના તારી ઈચ્છા પ્રમાણે કામ કરે છે, ક્યારેક કરે છે, ક્યારેક નથી કરતું. શરીરમાં અસાતા થાય, રોગ થાય એવી ઈચ્છા બિલકુલ નથી. કેમ થાય છે? પ્રારબ્ધને માને એમ છે એ નોકરનું માંથી દ્રવ કર્મ ઉપર લઈ જાય છે, દ્રવ કર્મ ઉપરથી ભાવ કર્મ ઉપર લઈ જાય છે, ભાવ કર્મ ઉપરથી એના પ્રદેશો સુધી લઈ જાય છે. એ શૈલી લીધી છે. ગમે એવા નાસ્તિક ને ઠેકાણે લાવે એવી પદ્ધતિ જ્ઞાન છે.
ગમે તે સ્થિતિમાં પરમાર્થ પકડી લે, ગમે તે સ્થિતિમાં જીવને પરમાર્થ સુધી
પહોંચાડી દે
એવી પદ્ધતિ
એને આત્મા સુધી લઈ જવાની બરાબર એમની પાસે કાર્ય પદ્ધતિ છે. એને આત્મા સુધી લઈ જાય, સાવ નાસ્તિક હોય.
કપાળુદેવ પુષ્પમાળામાં આવા જ પ્રશ્નો ઉપાડ્યા છે 16 વર્ષે, જો તને ધર્મ નું અસ્તિત્વ.
રમેશ ભાઈ પહેલા વહેલા આવ્યા હતા ત્રિદૃષ્ટિ પ્રકાશ ને સમર્પણ કરવા, ત્યારે તો એમને વિશે સાંભળ્યું હતું, એમને જોયા નતા, એમના વિશે સાંભળ્યું હતું. એ મોટો દીકરો છે, બહુ બુદ્ધિશાળી છે, સીએ થયેલા અમેરિકન એમ્બેસીમાં છે, માગણી થઈ ગઈ છે. એ વખતે 1500 રૂપિયા પગાર એટલે મોટો પગાર કે સ્ટાર્ટિંગ પગાર, અત્યારે તો ક્લાર્ક ને મળે છે, પણ એ વખતે તો મોટી વાત હતી. અમને કાંઈ નહીં, નાની ઉંમર એટલે મોટર જે રીતે રહેતા કરતા હોય એ રીતે બધી પદ્ધતિ હોય. આ વિષય છે, રસ લેવા જેવો છે. સુકૃતનો પ્રોબ્લેમ આમાં સોલ્વ થાય છે, અને માણસ માત્ર ને સુખનો સમસ્યા તો છે જ, ગમે તે સ્તરમાં જીવતો હોય પણ સુખ નથી મળતું, ને સુખ મળે એના માટે આતુર છે મનુષ્ય માત્ર. એમાં ધર્મની રૂઢિમાં જવાનો પ્રશ્ન નથી અહીંયા, નાસ્તિક થઈને પણ એ વખત આ ચેક કરવા જેવો વિષય છે. બુદ્ધિ હોય, તર્ક હોય, અને નાસ્તિક થઈને પણ એ વખત તપાસી લેવા જેવી વાત છે કે આ વસ્તુ શું છે, વિજ્ઞાન છે, આનું સાયન્સ છે, બહુ સોલિડ આખો વિષય છે. કેવી સામાન્ય એવી વાત હતી. ગમે ત્યાં જીવવું હોય, ગમે એટલો અજાણ થી અજાણ હોય, થોડો અજાણ હોય, ઘણો અજાણ્યો હોય આ વિષયથી, અને એ અજાણ્યો હોવાનું કારણ એ ગમે તેવો પર્યાય બુદ્ધિથી પોતાને માની બેઠો હોય. વાત તો શું છે, જ્ઞાનીઓના ખ્યાલમાં છે કે સંસારી બધા પર્યાય બુદ્ધિ છે, અને વર્તમાન પર્યાય પણ પોતાને માનીને બેઠો છે કે એમને ખબર નથી. એનો પ્રશ્ન કઈ ભૂમિકામાંથી આવવાનો છે, કે મનુષ્ય તો મનુષ્યપણે માનીને બેઠો છે, એમાં પ્રારબ્ધમાં ચડાવ ઉતાર થાય છે, સંયોગોમાં પ્રારબ્ધ અનુસાર ચડાવ ઉતાર પણ થાય છે. તો એ રીતે પ્રારબ્ધને પણ એ જાણ્યા જાણે સ્વીકારે છે, કેમ કે ધાર્યું થતું નથી. નસીબમાં આપણે પ્રયત્ન આમ કર્યો હતો પણ થયું આમ, નસીબમાં મને થઈ ગયું. એટલે વર્તમાન કર્મજની સ્થિતિ અને પૂર્વ કર્મનો ઉદય આ બધું તો એને ખ્યાલમાં આવે એવી વાત છે. પ્રશ્ન એનો ત્યાંથી જ આવવાનો છે, એ તો સમજી જ બેઠા છે, કેમ કે પોતે એ ભૂમિકામાં ઉભેલા હતા એ દિવસ, એ મૂંઝવણમાં પોતે હતા. તો અત્યારે જીવની મૂંઝવણ કેવી હોય એને ખબર પડે છે, મૂંઝવણને જોઈએ છે કે આ કેવી રીતે મૂંઝાય છે, કેવી રીતે ન મૂંઝાય એવી રીતે એને રસ્તો બતાવી દે છે. આપણે ઉપર થી નીચે જોઈએ, નીચે થી કોઈ ઉપર આવવા માંગે છે પણ એને રસ્તો જોડતો નથી. ત્યારે ઉપર આવ્યો છે એ તો રસ્તો અને જોઈને આવ્યો છે ઉપર, તો એ ઉપરથી ન કહી શકે કે આ બાજુ આ બાજુ આવો એટલે કેડી હાથમાં આવશે, એના જેવી વાત છે. હજી તમે થોડુંક આ બાજુ ચાલો, પછી આ બાજુ ચાલો, પછી આ બાજુ ચાલો, એ તો રસ્તો મળી જશે. ઉપરથી બધું દેખાય છે કે નીચે વાળાને ક્યાં છે, ક્યાં જવાની જરૂર છે, ઉપર લઈ લે છે, ચોખ્ખું છે. એ પેરેગ્રાફ ની નીચેનો પેરેગ્રાફ, ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય, શું નીચેનો પેરેગ્રાફ, મારો મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો, એ પેરેગ્રાફ છોડીને નવું બાબાને નીચે ગમે તેટલું કર્મ ઘટાનું જોર હોય તો પણ તે મારા સ્વરૂપને હણી શકે નહીં, ચેતનને અચેતન કરે. મૂળ સ્વરૂપ અંતરમાં એવું ને એવું છે, એને ત્યાં કોઈની પહોંચ નથી. દ્રવ્ય કર્મ, નવકર્મ, ભાવ કર્મ, કોઈની પહોંચ એ સ્વરૂપ સુધી નથી. એવું ગુપ્ત પદ છે, એ ગુપ્ત પદનું જ્ઞાન એને ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ ગુપ્ત જ્ઞાન જેને થાય એમ કરીને વાત લઈ લીધી છે. આ બાજુ જે દોરી છે ને એની નીચે વાત લીધી છે, જેના હાથમાં દોરી છે તેને વગે તુરંત મળશે. તારો નાથ નિજ જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે તેને તું પીછાણ. આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં. વસ્તુ ગુપ્ત છે એનું જ્ઞાન તે ગુપ્ત જ્ઞાન છે, એ ગુપ્ત જ્ઞાન થયું એટલે વસ્તુ પછી નાથ છુપાઈને રહી શકશે નહીં વસ્તુ. ગુપ્ત તત્વ સૃષ્ટિને લક્ષમાં નથી, ગુપ્ત તત્વ છે એ સૃષ્ટિને લક્ષમાં નથી. જગતના જીવન એક દ્રષ્ટાંત લીધો છે, પેલા રત્નદ્વીપના મનુષ્યને જેની પાસે હરિકાંતમણી છે. હરિકાંતમણી એટલે શું, જેનો કાંતિ કે પ્રકાશ લીલા રંગનો નીલમ થાય છે ને, એ માણસ પાણીમાં પડે છે, નવા પાણી બધું લીલું લીલું થઈ જાય છે, નિર્મળ પાણી બધું ગ્રીન કલર થઈ જાય છે પ્રકાશવાળું. જે ઝવેરી હતો એને ખબર પડી કે આ તો કોઈ જંગલનો માણસ છે, એની પાસે આવું મણી છે પણ એને ખબર નથી, એના કપડાના ઠેકાણા નથી, આવું કિંમતી મણી એની પાસે છે. એને કીધું કે હા, હું તને આમ રાજા પાસે લઈ જાઉં જ્યાં એને ખરીદી શકે, બીજો તો ખરીદી શકે, એને કેટલું કેટલું એને અમે મૂલ્ય ચૂક્યું. શું લખ્યું છે, 1 કરોડ મંદિર ભરાય એટલી એટલી દિનાર તેને અપાવી. 1 રત્નને અમે કેટલી આપી, મંદિર એટલે મકાન ગોડાઉન આપણે લ્યો ને, 1 કરોડ ગોડાઉન ભરાય એટલી સોનાની લગડીઓ આપી એને. સંખ્યામાં ગણવી મુશ્કેલ પડે એટલે આખું ગોડાઉન ભરાય એટલી, પણ 1 ગોડાઉન નહીં, એવા 1 કરોડ ગોડાઉન ભરાય એટલે એટલી 1 મણીની સામે આટલું સોનું આપ્યું એને. એનો અર્થ એમને શું બતાવવા, કે જેની સંખ્યામાં કોઈ કિંમત ન થાય એવી ચીજ અંદરમાં છે. દેહમાં જે આત્મા છે એ આત્માનું કોઈ મૂલ્ય ન થાય એવો અદભુત છે, અદભુત જેનો પ્રકાશ હતો. તો આ હરિકાંતનો પ્રકાશ તો ક્યારેક પણ પરસો થઈ જાય એનો બધો ઓલાનો મોટો હીરો તૂટી ગયો, હીરો ન તૂટે એટલે એની સ્ટ્રેન્થ છે. ડાયમંડ 10 કહેવાય છે એને તોડવો હોય બહુ મુસીબતની વાત છે, એને બહુ લાખથી તોડાય છે. તોડવાની બધી પછી ટેકનિક છે આખી, નહીં તો તમે હીરો તૂટે નહીં, હીરાનો પથ્થર તૂટે નહીં, જેમ કે લોઢા કરતા સફળ છે. કોઈને ખૂટ્યા ને વગર એને તૂટી ગયો, બહુ મોટો હીરો પથ્થર નીકળેલો અને બતાવવા ગયા કે આવો સરસ નીકળે, ત્યાં તૂટી ગયા, ખૂન ખૂટેલા. એ જ માનામાં બહુ મોટો માણસ, શ્રીમંત માણસ, કઈ માલ થઈ ગયા. અજમેરમાં જેને મંદિર બાંધ્યું છે, સ્વામીજીના મંદિર કહેવાય છે, મંદિર ધર્મશાળા મંદિર છે, નસ્યા છે. મેં તો જોયા હતા આપણે અજમેરમાં શિબિર થયેલ છે, તમે હતા ને અજમેર શિબિરમાં, હે અજમેર શિબિર છે ને, ત્યારે 4 દિવસ પછી પાછું જઈ કે હાલો આપણે સમજીને મળી આવીએ, એને ઘરે ગયા. તમે ઉંમર તો થઈ ગઈ પણ પ્રતિકૂળતા અને નિર્ધનતાની જે અસર હતી દિનતા ઘણી આવી ગઈ હતી. જે માણસ ફૂનથી વાત કરતો હોય ને એ વાત કરવાના ફૂન નહોતા એમ કઈ ચાલે, એટલું નિશ્ચય મોટું મોટું આમ પડી ગયું હોય વજાણાને લાગે, ખબર પડી જાય પહેલી વખત પણ ખૂટી ગયા. બહુ મોટી સંપત્તિ હતી, એવી ખાણો હતી જેમાંથી હીરો નીકળી ગયો, હીરો તૂટી ગયો. પણ એનું મૂલ્ય જેમ હીરાનું મૂલ્ય ઘણું છે, એ તો દ્રષ્ટાંતમાં એટલો સિદ્ધાંત લેવો છે, એમ આત્માનું મૂલ્ય બહુ મોટું છે. મારું નિધાન મેં ન પીછાણ્યું તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે તેને પીછાણતા સુખ થાય. ત્યાં આત્માને ઓળખે ત્યાં દુઃખ બધું ગયો જાય. હજી તો પ્રતિભાસમાં, કેમ કે અનંત સુખની ખાણ જોઈ, દુઃખનું નથી ત્યાં નામ નિશાન, દુઃખનું નથી ત્યાં, એવો મહાપદાર્થ છે, એની શાશ્વત સત્તા એવી છે. એ પિછાનતા સુખ થાય, પિછાનતા જ સુખ થાય. મારો આત્મા જ્ઞાન દર્શન નો ધારક ચિદાનંદ છે, મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે, મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. એટલે હું જેવો ઉપયોગમાં કલ્પના કરું છું એવું થાય, એવું એવું અનુભવમાં આવે છે. અત્યારે હું માણસ તો હું માણસ, રૂગી લાડુ છું તો હું લાડુ, ઉંદર, આવો મહાન પદાર્થ પોતાને બિલાડો માને, પોતાને ઉંદર માને, પોતાને માણસ માને, જેટલી પામરતા કલ્પે છે એટલી પામરતાનો અનુભવ કરે છે. આટલો મહાન પદાર્થ, પરમેશ્વર પદાર્થ છે એ જેટલી પામરતાનો કલ્પના કરે છે, માન્યતા કરે છે, એવો અનુભવ કરે છે. મિથ્યા અનુભવ એને કહે છે, પણ એવો અનુભવ તો કરે છે. એટલું દુઃખી થાય છે. માણસ બહુ દુઃખી થાય, બહુ રડતા નથી જોવામાં આવતા, કે એને જોનારા રડી પડે છે. એ શું છે? કેવળ એ પોતાના પરમેશ્વર બંને ભૂલથી ઊભી થયેલી દશા છે. એ જે દુઃખ દશા છે એ કેવળ પોતાના પરમેશ્વર પદને, અનંત સુખ પદને ભૂલીને ઊભી થયેલી દશા સિવાય બીજું કાંઈ નથી. અનંત ગુણમય છે પણ મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ છું અને અનાદિનું દુઃખ મટાડીને પરમપદને મેટીશ. આ ઉપયોગ દેવા જેટલી વાર છે, બીજો કોઈ ફેર નથી. જેવું સ્વરૂપ છે, ઉપયોગનો ધર્મ એવો છે કે એને જાણતા તદાકાર થાય, પરને જાણતા પરમાં તદાકાર થાય છે, સ્વને જાણતા સ્વમાં તદાકાર થાય. બસ એ તો એનું સ્વરૂપ છે, એ ઉપયોગનો ધર્મ છે. જેને અવલંબે તદાકાર એવો એવો ભાવ અનુભવ કરે એ એનો ધર્મ છે. હું મારા પરિણામ રૂપ ઉપયોગને, એટલે પર્યાયની વાત લેવી છે. આમ તો શું છે, ત્રિકાળીને પણ ઉપયોગ કહેવાય છે, નામના ગુણને ઉપયોગ, પર્યાયને ઉપયોગ કહેવાય છે, દ્રવ્યને નામ સ્વભાવી એટલે ઉપયોગ સ્વભાવી એમ કહેવાય છે. પણ એ તો પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, એટલે ઉપયોગમાં હું મારું સ્વરૂપ ધારણ કરીશ. જેવો છું એવો ઉપયોગમાં હું મારું સ્વરૂપ ધારણ કરીશ, અનાદિનું દુઃખ મૂટી અને પરમપદને ભેટીશ. એ પરમપદ છે એવો ઉપયોગ જે તદાકાર થઈ જશે, દુઃખ અનાદિનું જાશે. અનાદિનું દુઃખ એવું જાશે કે કોઈની નહીં આવે એવું જાશે, પછી દુઃખ કોઈની નહીં આવે. આવું છે, પરમપદને જોતા પછી જે દુઃખનો વ્યય થયો, દુઃખનો અભાવ થયો, પછી કોઈ બી દુઃખ નહીં આવે, કોઈ હાલતમાં કોઈ દુઃખ નહીં આવે. દુઃખ નહીં સુધા નહીં જોઈએ. 70 લાખ ની આબાદીમાં હું એટલો સુખી છું. હું કઈ કરોડપતિ અબજપતિ થઈ ગયા હતા, હજુ તો ધર્મશાળામાં રહેતા હતા. સુખની વસ્તીમાં હતા, એ બજારમાંથી હાજે આવે ને ઘરે આવે તો જમાવી દઈએ અંદરમાં, પરમપદમાં ઉપયોગ ન જમાવે, બહુ જમાવટ કરી. એકલા બેસે ને ખૂબ જમાવટ કરી, ખૂબ જમાવટ કરી.
સોગાનીજી નું ઓલું વચન પણ યાદ આવે, બુંદ બુંદ ટપકતી. સ્વાધ્યાય કરે
આચાર્યના શબ્દોમાંથી ધૂંધું ટપકતી એટલું કેટલું વાંચ્ય સુધી જાય છે, વાચક ઉપરથી કેટલા વાચ્ય સુધી જાય છે
સાંભળતા જે વાતનો આટલો રસ લાગે તો એના વાચ્ય સુધી પહોંચે એને તો
એમને તો અંદર આવિર્ભાવ થાય છે, આવિર્ભાવ થાય છે. આચાર્યના શબ્દો છે એટલે આચાર્યનો આત્મા આ અધ્યાત્મ વિષયનું નિરૂપણ કરતા કેવા અધ્યાત્મ ભાવમાં ત્યાં સુધી જાય છે સામાન્ય માણસને એનો અંદાજ નથી કે આ આ કેટલું ઊંડું અધ્યાત્મ છે, ક્યાં સુધી જઈને આ લખ્યું છે એ જ્ઞાની જાણે છે. એટલે ત્યાં સુધી પહોંચ છે એ બધું એમાંથી રસ ટપકે છે. એના ઉપરથી અંદાજા સદાનિધિના વચનો નો લઈએ આપણે. એમાં સાતમું વચન 609 પત્ર છે ને
જી,
એમાં સાતમું વચન કે તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. શું સત્સંગનો મહિમા બતાવતો પત્ર છે અને એમના વચનો સત્સંગના એક પછી એક મહિમા બતાવી રહ્યા છે. ત્યારે એમણે એક વાત એ કરી કે એ સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં પણ ફળવાન થયો નથી, એવો પરમ સત્સંગ હું ઘણી વાર જીવને પ્રાપ્ત થયો છતાં નિષ્ફળ ગયો છે. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. મારા આત્માનું પરમ હિત થવાનો આ પ્રસંગ છે આ સત્સંગ એટલે એટલી વાત એને અવધારણ કરી નથી. ઉપર છેલ્લા ઉપયોગથી એ પ્રસંગને એને નિષ્ફળ બનાવ્યો છે. શું પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાયસો નથી. પરમ સ્નેહે ઉપાયસો નથી એટલો એને એ સત્સંગમાં રહેવાનો અને સત્સંગથી દૂર નહીં જવાનો ભાવ કેટલો આવે કે જગતના કોઈ પદાર્થ પ્રત્યે ન આવે એટલો આવે. શું અને પ્રાપ્ત હોવા છતાં પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એ વિસર્જન કર્યો છે. એ પ્રસંગનું વિસર્જન કેવી દશામાં કર્યું, એ નિષ્ફળ જાય એવી સ્થિતિમાં કર્યું, એવા ભાવે કર્યું એમ કહ્યું છે. કોણે? વિતરાગે એમ કહ્યું છે. શું હવે આટલું જે અમે કહ્યું ને એમ કે છે, આટલી વાત જે અમે કરી સત્સંગના મહિમાની એ પરમ હિતનું કારણ છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો. એટલી વાત કરતા અમારો સ્વભાવ પ્રગટ થઈ ગયો. શું સ્વભાવ પ્રગટ થઈને સહજ સમાધિ પર્યંત એ દશા થઈ ગઈ, નિર્વિકલ્પ દશામાં આવી ગયા. સત્સંગનો મહિમા કરતા કરતા નિર્વિકલ્પ દશામાં આવ્યા છે. એવો સત્સંગનો મહિમા છે. એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. સત્સંગનો મહિમા કરતા કરતા સત્સંગની ભક્તિ કરવાની થઈ ગયા છે, નિર્વિકલ્પ થઈ ગયા છે. એવો સત્સંગ એમણે ભૂતકાળમાં આરાધેલો છે, કોઈ સત્પુરુષના યોગમાં કે જેનું સ્મરણ કરતા અને જેની મહિમા કરતા, કેમ કે એ સત્સંગના યોગ એ નિર્વિકલ્પ દશાને પામ્યા છે, તો એ સ્મરણ કરતા એવા ભાવમાં આવી ગયા કે પાછા નિર્વિકલ્પ થઈ ગયા. ભૂતકાળમાં દુઃખ પડ્યું હોય એને અંબારીને વાત કરે ત્યાં અત્યારે દુઃખી થઈ જાય. અરે ભાઈ શું કહીએ, અમને આવું કર્યું હતું, અમારી માથે આવું કર્યું હતું, એમ કરતા કરતા સીધી રેડ્યા હોય અત્યારે રડવા માંડે છે કે નહીં? પ્રત્યક્ષ કરીને આવિર્ભાવ કરે છે ને ભાવનો, અત્યારે કઈ નથી એમાં, પણ કેટલો આવિર્ભાવ કરી લે છે એ એવું થયું છે. તો એક સત્સંગ જેવા સ્મરણથી નિર્વિકલ્પ દશામાં આવે તો એ આચાર્યના વચનોના અધ્યાત્મના ઊંડાણમાં જાય તો આનંદની ગુનગુન ટમકે જ ને, અને એ નિર્વિકલ્પ દશા છે, આનંદની ગુનગુન છે, એવી એવી વાત છે બધી. માપ કાઢવું મુશ્કેલ પડે, ઉપર ઉપરથી માપ કાઢવું મુશ્કેલ પડે, એને લાંબા ચોડા શાસ્ત્ર ન વાંચવા પડે, એ જે જગ્યાએ એને આનંદ ઉપજે અધ્યાત્મના વિષયમાં એના ઊંડાણમાં વ્યા જાય, પછી કલાકો નીકળી જાય, વચ્ચે નિર્વિકલ્પે થઈ જાય, પણ એમાંથી બહાર નીકળે નહીં. એ અધ્યાત્મને અસરમાંથી એ નીકળી શકે નહીં જલ્દી. એ જે કલાકો સુધી બેસતા એનું કારણ એ છે કે એ અસરમાંથી નીકળી શકે નહીં. આત્મભાવમાંથી નીકળીને બહાર આવવું, બાહ્યાકાર પરિણામમાં આવવું એ જલ્દી બને નહીં, જલ્દી ન બને એટલે વખત જાજો નીકળી જાય. સારો પત્ર છે, આપણી યાદીમાં છે. મારા ઉપયોગને આધીન તે બની રહ્યો છે, હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, અનાદિનું દુઃખ મટાડીશ અને પરમપદને ભેટીશ. સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે. સ્વરૂપ પામવાનો આ સુગમમાં સુગમ ઉપાય છે, રસ્તો છે. ફક્ત દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે, રસ્તો સહેલો છે પણ એને લક્ષમાં લેવો, એને સમજમાં લેવો એ એટલા માટે દુર્લભ છે કે પોતે દૂર ઘણો ઉભો છે, માટે દુર્લભ છે. બાકી રસ્તો એટલો દુર્લભ કઠણ નથી, રસ્તામાં રસ્તે ચાલતા સુખ છે, દુઃખ નથી કાંઈ, એટલે રસ્તામાં કોઈ કઠિનતા નથી, માર્ગ તો સુખમય છે, પણ એને દ્રષ્ટિગોચર કરવો દુર્લભ છે. એટલે કોઈ જીવન દ્રષ્ટિગોચર કરે છે, બાકી જીવો આટલું આટલું કહેવા છતાં એના ઉપર લક્ષ આપતા નથી કે એનું જે વજન આવવું જોઈએ એ જીવનું વજન આવતું નથી. કોક જીવને આવે છે તેની દુર્લભતા બતાવી છે. સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે, એને તેમના પ્રસાદથી હું પણ એ માર્ગને પામ્યો છું, આ એકરાર કર્યો છે. પોતે દીપચંદજી એ વાત કરી છે કે સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે, પણ એમના અને હું પણ એ સુગમ માર્ગને એમની મહેરબાનીથી એ માર્ગને હું પણ પામ્યો છું. આ પોતે માર્ગ પામ્યા છે એને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ જગ્યાએ એક બે જગ્યાએ એવી વાત આવે છે, બીજે પણ. તે અમારો અખંડ વિલાસ, અનુભવનો તે અમારો અખંડ વિલાસ, સુખ નિવાસ. અખંડ વિલાસ છે એ સુખનો નિવાસ છે. આ અનુભવ પ્રકાશમાં છે. શું જે અનુભવ થઈ રહ્યો છે એના પ્રકાશમાં અમારો વિલાસ છે, ચૈતન્યનો સુખનો નિવાસ છે, અનુભવ પ્રકાશમાં છે. વચન ગોચર નથી, એને કઈ વાણીમાં કહી શકાય એવું નથી, પણ ભાવના ગમ્ય છે. તો ભાવના કર ને, આવો આવો મહિમા, આવો આત્મા છે, આવો એનો અનુભવ છે. તને ભાવના થાય તો ગમ્ય થાય એવો છે, વચનમાં કહી શકાય એવું નથી. પણ આ કહેતા જો તને ભાવના થાય તો તે ભાવના ગમ્ય છે. આપણે આવ્યું ને નિરંતર સ્વરૂપની ભાવના મારે એ પૂર્ણતાના લક્ષ થયાનું લક્ષણ છે, નહીતર ઈચ્છા છે. આત્માને પામવાની ઈચ્છા થાય છે અનેક જીવોને, પણ પૂર્ણતાના લક્ષે ભાવના થાય તો નિરંતર રહીએ, અને નહીતર ઈચ્છા થાય ક્યારેક હોય ને ક્યારેક ન હોય, ક્યારેક હોય ને ક્યારેક ન હોય. ઈચ્છા એટલે રાગ, રાગ આવે ને જાય, રાગ આવે ને જાય, એ હોય. બીજો રાગ થયો તારા રાગ વિયોગ ગયો, સ્વરૂપ પામવાની ઈચ્છા થઈ એટલે રાગ આવ્યો, પછી બીજા પદાર્થ ઉપર રાગ ગયો એટલે આ રાગ ટળી ગયો. એ ભાવના નથી, એને લક્ષ પણ નથી સ્વરૂપનું. લક્ષ હોય તો નિરંતર રીતે
મૂલ્યાંકનથી લક્ષ બનતા
થાય,
મૂલ્યાંકનથી લક્ષ બનતા
થાય. હા, મૂલ્યાંકન પૂર્વકનું લક્ષણ થાય છે, મૂલ્યાંકન આવે છે, સમજણમાં મૂલ્યાંકન આવે છે. પછી એમ થાય છે કે આ એમ પહોંચવું છે મારે, આ જ મારું ધ્યેય છે, ગમે તેમ કરીને આ મારે કરી ચૂકવું છે, હવે પૂર્ણતાએ પહોંચવું છે. એટલે એનું મૂલ્ય સમજાય છે અને પોતે ધ્યેય બાંધી લે છે. અહીંયા પહોંચી છૂટકો છે, મારે પહોંચવું જ છે ગમે તેમ કરીને પહોંચવું છે. મૂલ્યાંકન પૂર્વક છે એટલે સ્વાધ્યાય તો એટલા માટે, મૂલ્યાંકન કરાવવા માટે તો સ્વાધ્યાય છે, અને એક પોરખેથી એની કિંમત આવે. અનેક વાતોથી, અનેક દ્રષ્ટાંતોથી, આપણે નાનીઓના દ્રષ્ટાંત કેમ લઈએ છીએ, એ કથાનો યોગ છે. સમય મુક્તિગામીના લઈએ છીએ, પુરાણ પુરુષો બહુ વહેલા થઈ ગયા, ઋષભદેવ આદિને, રામચંદ્રજીને, બધા ભરતને, સુગરને, એ બધા વહેલા થઈ ગયા. સોગાનીજીને, શ્રીમદજી હમણાં થઈ ગયા, પણ એ બધો કથાનો યોગ જ છે. કથાનો યોગ, કરણાનો યોગ, કરણાનો યોગ, દ્રવ્યાનો યોગ, અનેક વાતોથી સરવાળે જે પદાર્થનું મૂલ્ય નથી આવ્યું એનું મૂલ્ય લાવવા આવવું જોઈએ, તો લક્ષ બંધાય, નહીં તો લક્ષ ન બંધાય. એ તો છે, જેટલી એની કિંમત છે એટલી કિંમત જો સમજમાં ના આવે તો એને પામવા માટે જેટલું વજન આપવું જોઈએ એટલું વજન ના આવે. સો રૂપિયાની નોટની કિંમત આવે તો રખડતી ન મૂકે, એને પસ્તીની જેમ રખડતી ન મૂકે. ભલે નાનો કટકો છે કાગળનો, ઘરમાં છાપાનો થપ્પી મારે અને બારીમાં પડ્યો રહે, રોજ છાપું વાંચે ને બારીમાં મૂકે, થપ્પી લાગે, મારું નોટ એમ રખડતી મૂકે, છાપું બારીમાંથી કોઈ હાથ કરીને લઈ જાય કાંઈ વાંધો નહીં. 4 રૂપિયા કિલો છે, એમાં એક છાપું ઓછું થયું તો હું ફેર પડવાનો હતો. કિલો છે એની તો 5 પૈસાનું કે 10 પૈસાની ચીજ ગઈ, એને જાળવવાનો સાવધાનીનો સવાલ નથી ઉભો થતો. 4 રૂપિયાની નોટનો એક કટકો નાનો છે તો એની સાવધાની આવે, એમ એનો લક્ષ થાય એટલે સીધી સાવધાની ઊભી થાય. તો એકદમ પરમ પવિત્ર પરિપૂર્ણ વસ્તુ છે, જોડે પરિણામ મેલા થાય છે, એનાથી એને બચાવવું, એનાથી એને બચાવવી જોઈએ. સાવધાની આવે એક બાજુ પૂર્ણ શુદ્ધ પવિત્ર વસ્તુ છે, બીજી બાજુ મેલા પરિણામ નજીકમાં છે અડીને. સાવધાની આવો કરીએ ને, એમ ખબર પડે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, આપણા સામાનની અંદર ઘરેણા દાગીના લગ્ન કરવા જતા હોય તો પછી બધું લઈ જવું પડે કે નહીં? લગ્ન માટે જતા હોય અને સામાનની અંદર દાગીનાને બોક્સ બધી ભરેલી હોય, હવે ખબર પડે કે ભાઈ મુસાફર જે બીજા લોકો ચડ્યા છે એમાં શંકાશીલ માણસો છે, સામાન ચોરાઈ જાય એવી સંભાવના છે, પછી ઊંઘે સાવચેત થઈ જાય કે ના થઈ જાય? એમ આ એક કિંમતી ચીજ ને જયારે જોવે ત્યારે એ લૂંટાઈ ન જાય એની સાવધાની આવે જ ન આવે. લૂંટે છે એના પરિણામે જ એને લૂંટે છે, બીજું કઈ કોઈ આમાં આમાં પારતો કોઈ નથી આવતું, બાજુના જે પરિણામ છે એને લૂંટે છે, સાવધાની આવી જાય. પરિણામે નિરંતર થાય છે, વસ્તુ નિરંતર છે, તેની જાગૃતિ નિરંતર થઈ ગઈ. વચન ગોચર નથી, ભાવના ગમ્ય છે. જો વચ્ચે વચ્ચે વાત કરી નાખી દે છે, વાત કહેતા કહેતા મહિમા બહુ આવ્યો. મહિમા આવ્યો તો કે તો અનુભવના પ્રકાશમાં મહિમા એનો સમાય છે, વચનથી કહી શકાતો નથી. તો હવે સાંભળનારને તો કઈ અનુભવ નથી ને વચનથી કહેવાતું નથી તો કે કઈ વાંધો નહીં, ભાવના ગમ્ય છે હો, તું ભાવનામાં આવે સાંભળીને, તું ફરિયાદ કરીશ કે આપને તો અનુભવ છે પણ અમને અમારે શું? તો કઈ આટલો મહિમા હેંડા પછી ભાવના થઈ તો ભાવના ગમ્ય છે, તારો ચૈતન્ય પ્રકાશ તને ભાવનામાં ગમ્ય થશે. હરવાર સીધું આવી જાય છે, વાત કરતા કરતા એ વાત આવી જાય છે, કે સામાન્ય સ્થિતિ જોવે છે, કાંઈ મૂંઝાવાની જરૂર નથી. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું. જો કેવી શૈલી છે, પ્રત્યક્ષ લેવું છે ને. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું, આ જ્ઞાનની જ્યોતિ અંદરમાં ઝળહળતી જ્યોત પ્રકાશ.